व्रत दान तप क्रिया फलम् सहजानंद गुरुं भजे सदा सहजानंद गुरुं भजे सदा वर्णिवेश रमणीय दर्शनम् मंदहास रुचिरानाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदाधर्मनन्दनमहं विचिन्तये ॐ श्री अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्रीसहजानन्दस्वामिने नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान श्री हरि कृष्ण महाराज श्री लाडिला घनश्याम महाराज श्री नारायण मुनि देव दरेक भक्तों ने जय वाला भक्तों दिव्य मंदिर में बिराजता आनंद ब्रह्मांड आधार આપણને પોતાના દર્શન આપી અને સુખ આપતા એવા વાલા વાલા લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ તથા સભામાં બિરાજતા રાજાધિરાજ બાલુડા હરિકૃષ્ણ મહારાજ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ તમામ સંતો પાર્ષદો વાલા ભક્તો વાલા ભક્તો સદગુરુવર્ય નિષ્કુળાન સ્વામી ધીરજ આખ્યાન ગ્રંથમાં હવે નારદજીની કથા લખે છે. નારદજી આગલા જન્મમાં એક બ્રાહ્મણ બાય હતા, એની દાસી હતી કલાવતી નામની. એ દાસીનો પુત્ર હતો. કાન્ય કુબ્જ દેશમાં એક પવિત્ર બ્રાહ્મણ રહેતા હતા. એમને ઘેરે કામ કરનારી એક કલાવતી નામની દાસી હતી. એમને ત્યાં દીકરાનો જન્મ થયેલો. પોતે વિધવા હતી, એકલી હતી, અને આ એક 5 વર્ષનો અને નાનો બાળક હતો. એ બ્રાહ્મણને ત્યાં ચાતુર્માસ કરવા કોઈ સંતો આવેલા. 4 મહિના સુધી રોકાણા. એ બ્રાહ્મણે આ કલાવતી દાસીને પાણી ભરવું, પાણી લાવી દેવું, કાંઈ સીધું પાણી તૈયાર કરી દેવું, એવી બધી સેવામાં એ દાસીને રાખી. સાથે આમનો બાળક એ પણ જે થાય સેવા કરે છે, મુનિઓની પાસે બેસે છે, કથા વાર્તા સાંભળે છે. 5 વર્ષનો બાળક. રમત ગમતની બધી રૂચિઓ હોય ને એ બધી છોડી દીધી છે બાળપણની. ઉમંગથી સંતોની સેવા કરે છે. નાનો એવો બાળક છે પણ સંતોનો જ્યાં ઉતારો ને ત્યાં હાવણી લઈને વાળે છે. બહુ બુદ્ધિશાળી આ બાળક હતો. મુનિઓને દેવ સમાન માની અને સેવા કરતો હતો. ચરણ કમળને સેવતો હતો. આ બાળક રોજ મુનિ પાસે બેસી કથા વાર્તા, કીર્તન અને ભગવાનના ચરિત્ર સાંભળતો હતો. ભગવાનના ચરિત્ર સાંભળતા સાંભળતા એને ભગવાનમાં બહુ પ્રેમ થયો છે. અને મુનિ જાગી પહેલા જાગી નાહી ધોઈ પૂજા પાઠ કરીને તૈયાર થઈ જતો. મુનિ હુવે પછી હુતો. બહુ ઓછા બોલો હતો. મહારાજ કે ને સારો હોય તો બાળપણામાંથી જ જણાય છે, જીહવાનો સ્વાદ્યો હોય નહીં, દેહને દિમા કરે. મહારાજ કે અમારે બાળપણું હતું ને ત્યારે દેવ મંદિરે જવું, સાધુનો સમાગમ કરવો, કથા સાંભળવી, આવું મહારાજને બાળપણમાં અંગ હતું. બાળપણાથી જેને ભજન ભક્તિનો અંગ હોય ને એ બહુ સારા બને છે. મુનિઓ કાંઈ ભોજન કરે એમાંથી જે પ્રસાદી વધે ને આ બાળકને આપતા હતા. ભગવાનની પ્રસાદી જમતો એટલે બાળકની બુદ્ધિ પવિત્ર થઈ છે, સંસારમાંથી એને ચિત્ત ઉખડી ગયું છે, ભગવાન મેળવવાની તમન્ના જાગી છે, ભગવાનમાં મન લાગી ગયું છે. દિવસો જાતા મહિનો જાતા ચાતુર્માસ પૂરો થયો, સંતો તો બીજે જવા તૈયાર થયા છે, ત્યારે બાળકે કીધું કે મારે તમારી સાથે આવવું છે, મારે સાધુ થઈ જવું છે. ત્યારે સંતોએ કીધું કે બેટા હજી તારી ઉંમર નાની છે, તારી માં એક છે વિધવા છે એની કોઈ સેવા કરે એમ નથી, માટે તું મોટો થા ને પછી સાધુ થાય, અત્યારે તું તારી માની સેવા કરે અને ભગવાનનું ભજન કરજે, ધર્મ નિયમ પાળજે, ભક્તિ કરજે, ભગવાનની આરાધના કરજે. આવો બધો ઉપદેશ આપી અને સંતો તો બીજે ગામ જતા રહ્યા. આ બાજુ નારદ મુનિ વિચાર કરે છે કે મારે સાધુ થવું છે, પણ માનું બંધન મોટું છે, એને મૂકીને જવું કેમ. પછી તો સમય જતા ભગવાનને રોજ પ્રાર્થના કરે છે કે મહારાજ આ સંસારના બંધન થકી મને મુક્ત કરજો, મારે તો તમારો સાધુ થઈને અખંડ ભગવાન ભજવા છે. સમય જતા એક દિવસ એની માં રાત્રે ગાય દોવા ગઈ ને એટલે સર્પ કરડી ગયો, કાળરૂપી સર્પ કરડ્યો એટલે એની માં તરત મૃત્યુ પામી છે. ત્યારે નારદજી રેડ્યા નથી, ભગવાનની બહુ મોટી કૃપા માની છે કે મહારાજ માનું બંધન હતું તેમાંથી તે મને મુક્ત કર્યો, હવે હું આ સંસાર ત્યાગ કરી અને વનમાં જઈને તારું ભજન કરીશ, તારી આરાધના કરીશ, તારું ધ્યાન કરીશ. 5 વર્ષના બાળકને આ સાધુના સમાગમથી આવા વિચારો આવે છે. બાકી તો 50 વર્ષના થઈ જાય તો એ સારા વિચારો આવતા નથી, ચાલો મંદિરે જઈએ, ભજન કરીએ, ધ્યાન કરીએ, કીર્તન કરીએ, ભક્તિ કરીએ, કોને આવા વિચારો આવે છે. આ તો પૂર્વની કંઈક કમાણી હોય ને કોઈ મોટા પુરુષનો યોગ થઈ ગયો હોય ત્યારે આવી બધી સદગુણોની સરવાણી એના જીવનમાં ફૂટતી હોય છે. એક દિવસ તો નારદજી વહેલા જાગી ઘરનો ત્યાગ કરી અને જંગલમાં જતા રહ્યા. ઘોર જંગલમાં જઈને બધે ફરે છે, ઘોર જંગલ આવ્યું, પાણી પીવાય મળ્યું નથી, ખાવાનું ક્યાંથી મળે. પછી એક નદી આવી છે, સ્નાન કર્યું, પૂજા પાઠ કર્યા છે, પછી એક વૃક્ષ નીચે ધ્યાન કરવા બેઠા છે. ઘોર જંગલની અંદર આ 5-7 વર્ષનો બાળક ધ્યાન કરે છે. ધ્યાન કરતા હૃદયમાં મૂર્તિ દેખાણી છે, ક્ષણવાર ભગવાનનું દર્શન થયું છે, આંખ ખોલી એટલે ભગવાન અદૃશ્ય થઈ ગયા છે. પછી તો બહુ એને ચિંતા થઈ કે ભગવાન મને દેખાણા પણ જતા ક્યાંય રહ્યા. ત્યારે આકાશવાણી થઈ કે તારું અંતર હજી કુટિલ છે, આ જન્મમાં તને ભગવાન નહીં મળે, માટે આ જન્મ બધો તપ કરતું કહો. જે આખો જન્મ મારો તપ કર્યો, એ જન્મ પડ્યો, દેહ પડ્યો, પછી બ્રહ્માના માનસ પુત્ર તરીકે વર્ષોન કલ્પ પછી જન્મ લીધો અને પછી નારદજી જેનું નામ પડ્યું છે. એની કથા એની નિષ્કુળાન સ્વામી હવે લખે છે. આ પૂર્વનો ઇતિહાસ તમને થોડોક કીધો, નારદજીનો ઇતિહાસ તો બહુ એનો લાંબો છે. વળી કહું ઋષિ નારદ એક નક્કીજી, જેને પ્રતીત પ્રગટની છે પક્કીજી, આપે જ્ઞાન દાન જનને વિવેકીજી, પાયમાં ભવ પાર અગણિત એ હથકીજી. નારદ ઋષિ એક મહાન સંત છે જેને પ્રગટ ભગવાનની પ્રતીતિ છે, ત્રણે લોકમાં વિચરણ કરનારા છે. એ દેવો પાસે જાય, દૈત્યો પાસે જાય, ભગવાન પાસે જાય, રાજા પાસે જાય, પાપીઓ એની પાસે જાય, બધાની પાસે જઈને ઉદ્ધાર કરે બધા લોકો. અને એને નારદ વિદ્યા પાસે આવડે. હા, જેને પ્રગટ ભગવાનમાં બહુ પ્રતીતિ છે, પ્રગટ ભગવાનની જેને પ્રતીતિ હોય અને એના યોગમાં જે જે આવે ને એનું નક્કી કલ્યાણ થાય છે. પ્રગટ ભગવાનનો આશરો જોવે દઢ વજ્રસાર જેવો. કલ્યાણ તો આશરાથી જ છે, કોઈ સાધનથી કલ્યાણ થતું નથી. પણ એવો આશરો દઢ જોવે કે એમાં કાંઈ પોલ ન હોય. હા, પોલું હોય નહીં, ગમે ત્યારે બેઠા વિના રહે નહીં. એટલે તો આપણે બિલ્ડિંગો બનાવી ત્યારે એને પાયા મજબૂત કરીએ છીએ. હે, કે ભાઈ જો પોલું રહે તો ઇમારત થાય નહીં. એમ આશ્રમમાં પોલ હોય તો કલ્યાણ ન થાય, ડગી જાય દેશકાળ આવે ને ત્યારે. પણ દઢ વજ્રસાર જેવો જેને ભગવાનનો આશરો છે એનું કલ્યાણ મહારાજ કરે છે ને એના યોગમાં આવેલા બધાનું કલ્યાણ થાય છે. અગણિત જીવોને નારદજીએ ભવપાર કરી દીધા છે, જ્ઞાનનું દાન આપીને, અભય દાન આપીને. મોટા મોટું દાન છે અભય. જીવાત્માને કાળકર્મ માયાથી ભય રહિત કરવા એના જેવું કોઈ મોટું દાન નથી. બધે ફરે છે અને અગણિત જીવના કલ્યાણ કરે છે. સાધુને તો એ જ હોય ને, એને ભગવાન મળ્યા છે એ બીજાને ઓળખાવે છે, સાધુનો આ ધર્મ છે. અગણિત જીવ ઉધારવા ફરે સ્વર્ગ મૃત્યુને પાતાળ, જ્યાં જ્યાં હોય જીવ જિજ્ઞાસુ ત્યાં ત્યાં જાય છે તત્કાળ. સ્વર્ગ મૃત્યુ અને પાતાળ ત્રણે લોકમાં ફેર્યા કરે છે. જ્યાં કોઈ મુમુક્ષુ આત્મા દેખાય, જિજ્ઞાસુ આત્મા દેખાય તો નારદજી દોડીને ત્યાં પહોંચી જઈને ભગવાનની એને વાતો કરે છે અને કાળના મુખમાંથી એને કાઢી લે છે, ઉગારી લે છે, તત્કાળ જાય છે ત્યાં. એમ કરતા આવ્યા નારદ નારાયણ સર, દીઠા સામટા સહસ્ત્રદશ દક્ષ પ્રજાપતિના કુંવર. ફરતા ફરતા નારદજી નારાયણ સરોવર આવ્યા છે, ભુજની અંદર છે ને નારાયણ સરોવર, ગયા છો ને ત્યાં. દક્ષ પ્રજાપતિએ સૃષ્ટિની વૃદ્ધિ માટે તપ કરવા માટે 10,000 દીકરાઓને ત્યાં મૂક્યા હતા કે બેટાઓ તમે તપ કરો અને પછી લગ્ન કરીને સૃષ્ટિની વૃદ્ધિ કરો. શરૂઆતમાં સૃષ્ટિ બહુ ઓછી હતી એટલે એના માટે યજ્ઞ કરવા પડતા, તપ કરવું પડતું, ત્યારે સૃષ્ટિની વૃદ્ધિ થતી હતી. આજ તો હવે વૃદ્ધિ અટકાવવાની છે પણ કાંઈ મેળ પડતો નથી. બોલો, શરૂઆત હોય ને સૃષ્ટિની ત્યારે બહુ સૃષ્ટિ ઓછી હોય ને એના માટે પછી બધા તપ કરે ને કોઈ યજ્ઞ કરે ને કોઈ બીજાથી શું કરે. એટલે કુટુંબ નિયોજન અધિકારી આવ્યો થયો ગામની અંદર, તો એણે એમ કીધું કે ભાઈ બે તમે ને બે તમારા, નાનું કુટુંબ સુખી કુટુંબ. તો કોકને એણે પૂછ્યું કે ભાઈ તમારે કેટલા સંતાન, તો કે 7 દીકરા ને 6 દીકરી. તો કે ડઝન ઉપર એક, તો કે એક લટકાનો. કેમ આમ? તો કે પહેલા હું જિલ્લા વિકાસ અધિકારી હતો, હમણાં હમણાં કુટુંબ નિયોજન અધિકારી તો હમણાં જ છો છું, બાકી જિલ્લા વિકાસ અધિકારી સમજ્યા કઈ માં તમે? એટલે વિકાસ કર્યો એટલો બધા. કુટુંબ નિયોજન અધિકારી તો હમણાં બન્યો છું. પેલા કલાકુંજ નું મંદિર બનતું ને ત્યારે કળશ ચડાવે એક મુસલમાન આવેલો, કળશ નો પારા ચડાય ને હોના. પછી એને બે પત્ની હતી, પછી 13મો દીકરો આવ્યો. કેટલો? 12 તો હતા ને 13મો. પછી સંતોને પૂછ્યું શું નામ રાખશું આનું? એ કે બસકર અલ્લાહ રાખો. હવે સૃષ્ટિ બહુ વધી ગઈ છે. હા, પછી બસકર અલ્લાહ નામ પડ્યું. એમ અહીંયા દક્ષ પ્રજાપતિએ સૃષ્ટિની વૃદ્ધિ માટે 10,000 પુત્રોને તપ કરવા મૂક્યા. એમાં નારદજીનો ભેટો થઈ ગયો. હવે એમને ત્યાગ વૈરાગ્યની વાતો કરી, સંસાર અસાર દેખાડ્યો, 10,000 પુત્રો સાધુ થઈ ગયા. આ બાજુ દક્ષ પ્રજાપતિને ખબર પડી. તેહ સાંભળી દક્ષ દિલે અતિશય થયો ઉદાસ, ત્યાર પછી 1,000 ને ઉપજાવી મૂક્યા એ સ્થાન. દક્ષ પ્રજાપતિને ખબર પડી એટલે બહુ દિલગીર છો કે આ નારદજીએ ભારે કર્યો. આ સૃષ્ટિની વૃદ્ધિ માટે આ દીકરાઓ ઉત્પન્ન કર્યા હતા ને એણે તો બધાને સાધુ કરી દીધા, વળી 1,000 ઉત્પન્ન કર્યા એને પાછા એ જ જગ્યાએ મૂક્યા. વળી પાછું નારદજીને એમ થયું કે આનો ઉદ્ધાર કરવો છે આપણે. વળી ફરતા ફરતા ગયા, એને જ એના ભાઈના જેવું બધું જ્ઞાન આપ્યું. ત્યાર પછી 1,000 ઉપજાવી મૂક્યા એ સ્થાન, તેને પણ તેના ભાઈના જેવું આપ્યું છે નારદે જ્ઞાન. એ 1,000 હતા ને બીજા, એને જ્ઞાન આપીને સાધુ કરી દીધા. વિચાર કરો, પછી ઓલો દક્ષ ખીજાય કે નહીં? તમારો એકાદો ગયો હોય તો ખીજાવો તમે. હે, આના તો બધા મૂંડી નાખ્યા જેટલા હતા એટલા. ઓ, અને પછી આને ક્રોધ થયો. તે સુણી દક્ષ દિલગીર થયો, આપ્યો નારદ મુનિને શાપ, મુહૂર્ત ઉપર તમે જ્યાં રહો ત્યાં મૃત્યુ પામજો. શાપ ઠપકારી દીધો કે નારદ તું જાજો સમય ને ઉપદેશ દેને સાધુ કર્યા, પણ 1 મુહૂર્ત થી વધારે તું કોઈ જગ્યા પર રહે ને તારું મૃત્યુ થઈ જાય. નારદજી કે બહુ સારું, લ્યો વધારે જીવના કલ્યાણ થાય. જાજુ ફરવાનું થાય તો જાજા જીવના કલ્યાણ થાય ને. આપે શાપ ચડાવી શિર ઉપરે આપે છે હજી ઉપદેશ, એહના જેવો આગ્રહ હરિજનને જોઈએ હમેશ. દક્ષ પ્રજાપતિનો શાપ માથે ચડાવીને આ દિવસ સુધી સ્વામી કે નારદજી બધાને હંમેશા ઉપદેશ આપ્યા કરે છે, કાળના મુખમાંથી ઉગારી લે છે. એમ સ્વામી કે એના જેવો આગ્રહ હરિજનને જોઈએ હંમેશ. કહો, હરિભક્તોને આવો આગ્રહ રાખો કે કોઈ જીવને ભગવાનના રસ્તે ચડાવવાનું, કાળના મુખમાંથી ઉગારી લેવા, ભગવાનનો આશરો કરાવો. વંથળીમાં કલ્યાણભાઈ હતા ને, બહુ મોટા ખેડૂત હતા મહારાજ વખત, હાથી રાખતા. 14 હાથીને એણે ઉપદેશ આપી, મહિમા કરીને સાધુ કર્યા. હાથી કેવા હોય? બહુ અબૂજ ને અજ્ઞાની હોય ને. જૂના જમાનામાં હાથી એવા રહેતા બધા, છતાંય એને દીકરાની જેમ હાસવીને ભગવાનનો મહિમા કહી જ્ઞાન વૈરાગ્યની વાતો કરીને 14 હાથીને સાધુ કર્યા. કહો, તમે તો તમારા સંબંધીને હરિભગત નથી કરી શકતા, કુટુંબ પરિવારમાં એમ નથી થતું હાલો છોકરાને હરિભગત કરી, કે બાયો માણાને હરિભગત કરી, કે આપણા સંબંધીને હરિભગત કરી, હાથીને સાધુ કરી દીધા. વિચાર તો કરો, એક બે નહીં 14. ઘણાને આ તાન હોય છે, ભલે સાધુ ન કરો કાંઈ નહીં, પણ હરિભગત તો કરો, મંદિરે આવતા કરો, ભગવાનનો આશરો થાય એવી વાત કરવી, તોય ભગવાન બહુ રાજી થાય. આ નારદજી હજી એમનેમ શાપ ગ્રહણ કરીને બધાને ઉપદેશ આપીને બધા જીવનું કલ્યાણ કરે છે. કેવી વાત હરિ કૃષ્ણની હેત દેખાડી, હૈયા તણું કાઢી લેવો કાળ મુખ થી, એવો ઉપકાર કરવો ઘણું. હેત કરીને સ્વામી કે ભગવાનની વાતો કરવી, કાળના મુખમાંથી એક જીવને બચાવો ને તો બ્રહ્માંડ ઉગાર્યાનું ફળ મળશે. બાકી તો બધા આત્માઓ કાળના મુખમાં ચવાઈ જાય છે. આ દુનિયામાં આકાશ અને પાતાળ રૂપી બે પડ છે, એની અંદર બધા જીવનો કચર ઘાણ નીકળી જાય છે. એમાંથી ઉગારનારા ભગવાનના સંત ભક્તો છે. ચોખે માર્ગે ચલાવતા કોઈને ગમે કે નવ ગમે, કહ્યામાં કસર નવ રાખવી, સુખ દુઃખ સમે વસમે. ભગવાનને માર્ગે ચલાવતા કોઈને ગમે ન ગમે, તમે કોઈને ઉપદેશ આપીને ભગવાનને માર્ગે વાળો અને સાધુ થવાની વાત કરો તો એના માતા પિતાને ન ગમે. પ્રથમ તો કહો, અમે પાળે પોષીને વિવરણો કર્યો, હવે તમે લઈ જાઓ તો અમારે તો ઢવડા જ કરવાના ને. એને એમ હોય કે મોટો થાય એટલે આપણે ધર નાખી દે આની માથે ને આપણે થઈ જઈએ નિવૃત્ત. હે સ્વામી કે ચોખ્ખે માર્ગે ચલાવતા કોઈને ગમે કે ન ગમે, કોઈને ન ગમે. એટલા સાધુ થવા આવ્યા હોય ને એના મા બાપને ગમ્યું ન હોય, પછી ગમે પરાયણનું થાય, પછી રાજી ખુશીથી રજા આપે એવા કોક હોય. હા અમે આલી, બાકી તો પછી પરાયણે રજા આપવી પડે, ઓલો માને જ નહીં પછી શું કરે. માટે સુખ દુઃખ આવે કોઈને ભગવાનને રસ્તે ચડાવતા તો સહન કરવું, પણ એમાં રાજીપો ભગવાનનો બહુ છે. નારદજી જુઓ ને કેટલું સહન કર્યું, શાપ ગ્રહણ કરી લીધો દક્ષ પ્રજાપતિ, પણ છતાંય હજી ઉપદેશ આપતા બંધ થયા નથી. કારણ કે એને ખબર છે કે આમાં ભગવાનનો બહુ રાજીપો છે, જીવો સુખિયા થઈ જાય છે. સાધુનું તો એ કામ છે બધાને સુખિયા કરવા, પોતે દુઃખ સહન કરીને બીજાને સુખ આપે એને સાધુ કહેવાય છે. આળસી ન બેસવું આપણે, હેતે કરવી હરિની વાત, નિષ્કુળાનંદનો નાથજી રહે રાજી તે પર દિન ને રાત. આપણને ભગવાન મળ્યા છે તો બે પાંચ જીવાત્માને ઓળખાવા, આળસી ને બેસવું નહીં કે હવે કાંઈ નહીં, આપણને ભગવાન મળી ગયા છે, બીજાને આપણે શું જરૂર છે ઓળખાવાની. એમ નહીં, આપણા યોગમાં હોય, આપણા મિત્ર હોય, આપણા કોઈ હેતવાળા હોય, સંબંધી હોય, એને પણ બે ભગવાનની વાતો કરી અને મોક્ષ માર્ગમાં વાળવા. આનાથી ભગવાન બહુ રાજી થાય છે. ભગવાનને જે કામ આપણી પાસે કરાવવાનું છે ને આ કામ છે. આ સંસારમાં આવીને પૈસા ખૂબ કમાણા, બંગલા બાંધ્યા, ગાડીઓ, બૈરા છોકરા, જાહો જલાહ, એ બધું કાંઈ ભગવાનને મતે બહુ મોટી વાત નથી. પણ કોઈ જીવને તમે ભગવાન ઓળખાવો ને, એ ભગવાનને મતે બહુ મોટી વાત છે. અને ભગવાનને આપણા બધા પાસે એ જ કરાવવાનું છે. પણ આપણે તો અવળે રસ્તે સડી ગયા છીએ, ખબર નથી, નક્કી કરી નાખ્યું છે આજ આપણે કરવાનું હોય છે. એવું નથી હોતું, કરવાનું છે બીજું, પણ આપણે બીજું કરીએ છીએ. નારદજી જે કરતા નહીં કરવાનું છે. સાચા સંત અનંત રાજી કર્યા શ્રી હરિ, મેલી મમત તન મન તણી, હિંમત અતિ મતિ માય તે આણીને, રતિપતિ લીધી લાજ ઘણી, સાચા સંત અનંત રાજી કર્યા શ્રી હરિ. સાચા સાધુએ ભગવાનને ખૂબ રાજી કર્યા છે, તન મન અને બધાની મમત છોડી દીધી છે, હિંમત એને લાવી અને કેટલાય જીવને ભગવાનને માર્ગે ચડાવ્યા છે, મોટા મોટાની કામે લાજ લીધી છે, એવા અંતઃશત્રુને જીતીને પણ જેણે ભગવાનને રાજી કર્યા છે, એવા સંત ભગવાનને બહુ વાલા છે. દામ વામ ધામ દીઠા પણ નવગમે, કામ શ્યામ સાથે રાખ્યું છે જેણે, નામ ઠામ ન પૂછે ગામ ગ્રાસનું રે, આઠું જામ હામ હૈયે રહે છે તેણે રે, સાચા સંત અનંત રાજી કર્યા શ્રી. દામ વામ ને ધામ આ ત્રણ તો જેને દીઠાય ગમતા નથી. જો દામ એટલે પૈસો, વામ એટલે સ્ત્રી, અને ધામ એટલે ઘર. ઓલું ધામ નહીં, હો અક્ષરધામ નહીં, ઘરને પણ ધામ કહેવાય. ગામ ગ્રાસનું કોઈ દી નામ પૂછતા નથી, કારણ કે એને તો શ્યામનું જ કામ છે, ભગવાનનું છે. હા, ભગવાન સિવાય નથી દામનું કામ, નથી વામનું કામ, નથી ધામનું કામ. આઠો જામ અહીંયામાં આનંદ રહે છે, ભગવાન મળ્યા છે ને એનો આનંદ છે. તમને જેમ રૂપિયા મળે ને આનંદ હોય છે, એમ ભગવાનના ભક્ત હોય સાચા એને ભગવાન મળે ને જે આનંદ આવે છે ને એવો આનંદ બીજે ક્યાંય નથી. એવા સંતનો સંગ ઉમંગ શું કરીએ, તો ભંગ રંગ રૂડો અંગ રહે, દિલ ન ડગમગે પગ નવ પરઠે, ચિત્ત રહી રહી ચંગે જગ જીતી લહે, સાચા સંત અનંત રાજી કર્યા શ્રી. આવા સંતનો સંગ સ્વામી કે ઉમંગ શું કરીએ, તો એની જેવા બનાવી દે. કહો, અભંગ રંગ રૂડો અંગ રહે, જે રંગ ચડ્યો છે ભગવાનનો સત્સંગનો અભંગ રે, એમાં ક્યારે ભંગ ન પડે, દિલ ક્યારે ડગે નહીં ગમે એવા દેશકાળ આવે તોય, સત્સંગને માર્ગે ભગવાનને માર્ગેથી પગ પાછો ન હઠાવે, આગળ ધપે જ જાય. સુરવીર હોય ને ક્યારે પાછા પડતા નથી, એમ સુરવીર ભગત છે એ કલ્યાણના માર્ગમાં ગમે એવા વિઘ્ન આવે પણ પાછા પડતા નથી, એ આગળ બળતા રહે છે. સાચા સંત સુરવીર ધીર ગંભીર છે, નીર ક્ષીર કાંકર હીર કરે નિવેડો, નિષ્કુળાનંદ આનંદ પદ પામીને કેદી ન મૂકે વાતનો કેડો, સાચા સંત અનંત રાજી કર્યા શ્રીહરિ. સાચા સંત હરિ ભગત સુરવીર છે ને ધીર ગંભીર હોય છે, નીર ક્ષીર કાંકર ને હીર આ બધું જુદું પાડી દે છે. હંસને તમે દૂધને પાણી કરી ભેગા કરીને મૂકો ને તો એ જુદું પાડી દે. કહો, હંસલો ને બગલો રંગે રૂપે એક હોય છે, પણ આહાર કરે ત્યારે ઓળખાય છે. બગલો તો માછલા ગોતતો હોય છે, એક પગે ઊભો હોય ધ્યાન ધરીને, નદીના કિનારે પાણીમાં ઊભો હોય એમ લાગે ધ્યાન કરે છે, પણ માછલાનું ધ્યાન કરતો હોય ત્યારે હંસ છે તો સાચા મોતીનો સારો ચારો કરે છે. કાંકરા ને હીરા કઈ તમે એક માનો છો ભાઈ? તમને કોઈ ખોટા હીરા બતાવે તમે કળી જાઓ ને તરત, કે આ તો ભાઈ ખોટા છે, આની કિંમત હોય નહીં. એમ સાચું ને ખોટું સારસારનો વિવેક જીવનમાં આવે ને ત્યારે જ ભગત બનાય છે. બધું એક વાળે તોળા કરી તો એ ભગત નથી કહેવાતા. એટલે જેમ હંસ છે એ નિરક્ષીરને જુદા પાડે છે, ઝવેરી કાંકરાને હીરાને જુદા પાડે છે, એમ સંત સુરવીરને સાચા સાધુ એ જગતને ખોટું દેખાડે છે અને ભગવાનને સત્ય બતાવીને એમાં જીવાત્માને જોડે છે અને સુખી કરે છે, એ સાધુનો ધર્મ છે. વાલા ભક્તો, હવે ધીરજ આખ્યાન ગ્રંથમાં સનકાદિકની કથા સ્વામી લખે છે. એવા તો સનકાદિક સુજાણજી વિષય સુખ દુઃખ જાણી તજી તાણ જી ભજી પ્રભુ પામ્યા પદ નિર્વાણ જી એ વાત સર્વે પુરાણે પ્રમાણ જી સનકાદિક ચાર છે હે બ્રહ્માજીના પુત્ર છે નારદ પણ બ્રહ્માજીના પુત્ર હતા આ બધાને બ્રહ્માજીએ કીધું કે તમે સંસારમાં જોડાઓ આ બધાએ ના પાડી સનકાદી કોઈ ના પાડી નારદજીએ ના પાડી અમારે કોઈને સંસારમાં જોડાવાનું નથી અમારે તો નિવૃત્તિ માર્ગ લઈ અને ભજન કરવું છે બ્રહ્માજી ખીજાણા પુરાણે વાત એહ પરઠી સનકાદી કા સમ નહીં કોય વેર કરી વિષમ સુખ સાથે ભજા શ્રી હરિ સોય પુરાણોની અંદર સનકાદિકની વાત લખાણી છે વિષય સુખ સાથે વેર કરી અને ભગવાનને ભજાશે અને ભગવાનને પ્રાર્થના કરી શકે અમને 5 વર્ષની અવસ્થા આપો બાળ અવસ્થા હોય ને એટલે દોષો હોતા નથી મોટા થાય પછી જ બધા દોષો દેખાય છે એટલે કાયમ માટે એને ભગવાન પાસે એવું માગ્યું કે અમે કાયમ 5 વર્ષના રહીએ નિર્દોષ કહો સંસારના સુખ હારે જેણે વેર કર્યું છે ભગવાન ભજ્યા છે જેહ સુખ સારું શિવ બ્રહ્મા સુર અસુર નર ભૂખ્યા ભમે તે સુખ સનકાદિકને સપનામાં પણ નવ ગમે લ્યો જે સુખને માટે શિવ બ્રહ્મા ઇન્દ્ર અસુરો માણસો એ બધા ભૂખ્યા ભમે છે કે આ સુખ આપણને ક્યારે મળે જેમ ભૂખ્યો માણસ ખાવાનું ગોતતો હોય ને એમાં બધા મોટા મોટા દેવતાઓ પણ માઇક પંચ વિષયના સુખને ગોતતા રહે છે કે ક્યાંથી હારા વિષય મળે ક્યાંથી સારું ખાવાનું મળે ક્યાંથી સારી સ્ત્રી મળે ને ક્યાંથી સારું ધન મળે એ સુખને સનકાદિકો સપનામાં પણ માણતા નથી સપનામાં એનો ઘાટ નથી થતો કહો નહીતર માણસને બહુ આસક્તિ હોય ને પછી આમ પૈસા ન હોય તો સપનામાં પછી ભોગવતો હોય છે હા કહો બહુ ખાવાની ઈચ્છા હોય ને પછી મેળ ન પડતો સપનામાં ભજીયા ખાતો હોય ઉઠે જ્યારે કાંઈ ન હોય પછી એવા પંચ વિષયના સુખ સપનામાં જેને ગમતા નથી એવા સનકાદિકો ભક્તિ કરી હરિને રીઝવા માગો માગો કહે ઘનશ્યામ માગીએ વય વર્ષ 5ની વળી રહીએ સદા નિષ્કામ બહુ ભક્તિ કરી ભગવાનને રાજી કર્યા ભગવાનને પ્રસન્ન થઈને માગવાનું કીધું ત્યારે સનકાદિકો એ માગ્યું છે કે મહારાજ અમને 5 વર્ષની વય આપો સદા નિષ્કામ રહીએ નિષ્કામ રહેવા માટે 5 વર્ષની અવસ્થા માગી છે પછી પામી અવસ્થા વર્ષ 5ની સર્વે લોકમાં ફરે સુજાણ સુણાવે કથા શ્રી કૃષ્ણની કરે બહુ જીવના કલ્યાણ 5 વર્ષની અવસ્થા પામીને તમામ લોકમાં ફરે છે બધાને ભગવાનની કથા સંભળાવે છે અનેક જીવના કલ્યાણ કરે છે પોતાને જે ભગવાન મળ્યા છે બીજાને ઓળખાવે છે ઊંડી અંતરથી ઈચ્છા ગઈ પરશ સુખ ત્યા તનની એની પેઠે કરો આપણે મેલી દિયો ઈચ્છા મનની લ્યો સ્વામી આખ્યાન લખીને તરત લખે છે કે ભાઈ એની જેવું કરો આપણે એણે જેમ બધી ઈચ્છાઓ છોડીને ભગવાનને પામી ગયા ને ભગવાનને ભેટી ગયા છે એની પેઠે આપણે પણ મનની બધી ઈચ્છા મૂકી અને ભગવાનમાં વળગો આ નિષ્કુળાનંદ સ્વામીનું એક બધા ગ્રંથમાં જ્યાં જ્યાં કથા લખીને આ કહેવાનું છે કે તમે એટલું કરો ભગવાનમાં જોડાઓ એના જેવી ભક્તિ કરો એના જેવા નિર્વાસનિક થાઓ નિરવિષય ગમે છે નાથને નિરવિષય ગમે છે નાથને, વિષય વિકળ ગમતા નથી. જેમ સમળ નર બેસે સભામાં, સહુ જાણે ઉઠી જાય અહીંથી. ભગવાનને કેવા લોકો ગમે છે? નિર્વિષય જીવ ગમે છે, જેને વિષયોમાંથી આસક્તિ ટળી ગઈ છે. વિષય વિકળ વાળા ગમતા નથી. આપણી પડખે કોઈ સમળ એટલે મળ સહિત માણસ બેહે, બાજુમાં જ બગાડ્યું હોય કોકે, તો આપણે તરત આપણને કંઈક ઘૃણા થવા મળે કે અહીંથી ઉઠી જાય તો સારું, અહીંથી છેટો જાય તો સારું, કારણ કે એ ગંદકી ગમતી નથી. એમ વિષયની ગંધ જ્યાં સુધી જીવાત્માની અંદર પડી છે, ભગવાનને ગમતી નથી, મોટા પુરુષને ગમતી નથી. રુગનાથપુરી ખોડી ગામ છે, ત્યાંના અર્જણ ભગત થઈ ગયા, બહુ મહાન ભગત. સ્વપ્ન આવ્યું એક દી, હુતાતા મહારાજ તેડવા આવ્યા છે, બ્રહ્મચારી મહારાજ સાથે છે. સપનામાં મહારાજ એને તેડી ગયા, વિમાનમાં બેહાર્યા છે. વિમાન એમની દીકરી જે ગામમાં સાસરે હતી ત્યાં આવ્યું, અને એના ખેતરમાં બાજરો પાકેલો અને કોઈ ચકલા ઉડકારવાળું નહોતું, ચકલા બાજરો ખાતા હતા. આ દાદા જોઈ ગયા, એમ છું કે આ ખેતર તો મારી દીકરીનું, કોઈ ઉડાડનારું નથી, તો ખાઈ જાહે બધું, દીકરી શું ખાહે? પછી કરો વાત. મહારાજ બ્રહ્મચારીને કહેશે કે બ્રહ્મચારી આ વિમાનમાં કંઈક ગંધાય છે, તો કે મહારાજ આ લોક ગંધારો છે ને એટલે ગંધાય જ ને, તો કે ના આ ભગતને લીધો છે ને એ વાસનિક લાગે, હેઠો પાડો એને, વિમાનમાંથી હેઠો પાડ્યો ને આગ ખુલી ગઈ. પથારી હુતા હતા, વિચાર કર્યો કે ઓહો હજી ભગવાનના ધામમાં નહીં જવાય, હજી ગંધ બધી બાકી છે કાઢવાની. મહારાજે કાઢી નાખ્યો વિમાનમાંથી. આ બાજુ હવારમાં આ સપનું એણે સંભાઈ રહ્યું અને એના ઘરવાળાને વાત કરી કે આવી રીતે સપનું આવ્યું, તું ભાતું કર દે, હવે મારે સદગુરુ બાલમુકુંદાસ સ્વામી પાસે જવું છે. આજુબાજુના ગામમાં વિરાજતા હતા સ્વામી, ચલાળા ગામની અંદર, ન્યાય ગયા છે, દંડવટ કર્યા, પગે લાગી ગયા, આવતાની સાથે કીધું કે અર્જણ ગંધ કાઢવા આવ્યો શોખ શું બોલો? હું કીધું કે અર્જણ ભગત ગંધ કાઢવા આવ્યો ને, તો કે હા સ્વામી, રોકા આવે મહિનો દે અહીંયા તારી બંધી બધી ગંધ કાઢી નાખી. વિચાર કરો, આ હતા આપણા મોટા સંતો, જીવાત્માને ઓળખી જતા અને ગંધ બધી કાઢી નાખતા. પંચ વિષયની બધી ગંધ આપણા જીવમાં બહુ પડી છે, શબ્દ સ્પર્શ રૂપ રસ, એ બધી ગંધ નીકળશે ત્યારે ભગવાનને આપણે ગમશું. વિષય વિકળ ભગવાનને ગમતા નથી એમ કહે સ્વામી. માટે સમાગમ કર્યા સિવાય આ બધી ગંધ નીકળતી નથી હો, હા બધું ખોટું કરવું પડે છે, સાંખ મતને અનુસરવું પડે છે. નહીંતર ધામમાં તો ભગવાન લેવા આવશે એનું બિરુદ છે, પણ આપણે ગમે ત્યાં હલવાઈ દેવાના, જો વાસના છે ને તો એમાં ફેર વિનાની વાત છે. બોલો, વાળંદનો છોકરો હતો બહુ સારો હરિભગત, તે ગુંદા લેવા ગયો હતો, તો ગુંદેથી પડી ગયો, હાથ ભાંગી ગયો અને એમાં પીડામાં દેહ પડી ગયો, પણ ભગત હતો એટલે મહારાજ તેડવા આવ્યા. મહારાજ તેડવા આવ્યા એટલે છોકરાએ બધાને કીધું કે હું ધામમાં જાઉં છું, મહારાજ મને તેડવા આવ્યા છે. હવે વિમાનમાં બેહાર્યો, નદીને કાંઠેથી વિમાન જ્યાં આવ્યું તે નદીમાં બાયું કપડાં ધોતી હતી, તે ન્યા દ્રષ્ટિ કરી તે વિમાનમાંથી ભગવાનને કાઢ્યો. ક્યાં તો વાસનિક છે, પછી જળસાપ થયો, બાયું કપડાં ધોવે ને હામ આમ ફેણમાં બેહે. થોડા ટાઈમ પછી કોકના પંડમાં આવ્યો અને કીધું કે હું ફલાણો ભાઈ, તો કે એલા તું તો ધામમાં ગયો હશો ને, મહારાજ તને તેડવા આવ્યો, તું કહી ને ગયો, તો કે તેડવા તો આવ્યા હતા પણ આ રીતે છૂસ વાસના રહી ગઈ. કહો ભગવાનનું બિરુદ છે એટલે તેડવા તો આવવાના જ, પણ ક્યાં આપણે રોકાઈ જઈએ એનું નક્કી નથી. માટે નિર્વાસનિક થવું પડશે, ધામમાં જેને જવું હોય ને. હા, સ્વામી લખે છે, ઉપર બન્યા બહુ ઉજળા માએ મેલ ની મણા નથી, એવા જન જોઈ જગતપતિ અભાવ કરે છે ઉરથી. ઉપરથી આપણે હું તમે ઉજળા બની ગયા, બંને ઠણીને બેહી ગયા, પણ અંતરમાં જો વાસનારૂપી મેલ છે, હા, એ વાસનારૂપી મેલ ભગવાનને ગમતો નથી. આપણને ભગવાન ધામમાં નહીં લઈ જાય એવા જન જોઈને જગપતિ અભાવ કરે છે ઉરથી. લ્યો, ભગવાનને અભાવ આવે છે, ક્યાં તો ઉપરથી ખાલી ભગત બન્યો છે, અંદર તો વાસનાનો મેલ, એના કોપડા જામી ગયા છે. કહો ના, એ ઉખેડવા પડે, કોઈ રીતે જાય નહીં એવી આ વાસના છે. ઈચ્છાઓ અનેક ઉરમાં ખાન પાન પરશ સુખની, એવા ભક્તની ભક્તિ હરિ વદે નહીં વિમુખની. ઈચ્છાઓ અનેક રહે છે ઉરમાં, હારું ખાવાની, હારું પીવાની, હારું જોવાની, હારા પરશની. આહા, મહારાજ એને ભગત માનતા જ નથી. કહો ના પડાય સ્વામી, કે ભગત જ નથી. હા, ઉદર ભરવા માટે તો તમે જેવું તેવું અન્ન નાખો તો ભરાય છે, કાંઈ અખરોટનો શીરો ખાવ તો જ ભરાયું થોડું છે, હે, બે રોટલા ખાવ બાજરાના તોય ભરાઈ દે. કહો, સારા મેસૂબ ખાવ તો જ ભરાયું, સારા કપડાં પહેરો બહુ કિંમતી તો જ આ દેહનું ગુજરાન થયું છે, એવું કાંઈ નથી. શાળો છે ટાઈટ ન હોય, જાડા પહેરવા, હે, હા, અમથું અમથું હું પ્રદર્શન કરવું બીજાને બતાવવા માટે. માણસ પેલા વાળ ઓળતા ને ફુગા પાડતા ને જટિયાન લટિયાન કરે ને, પણ એને જ કઈ દેખાતું ન હોય, એ બીજાને દેખાડવા માટે જ પાછા મતતા હોય, પ્રદર્શન કરવા માટે. કહો, એક ભાઈ સંગીતકાર હતો, અહીંથી વાળ આમ બે આંખે અડાવે, ઘડીએ ને ઘડીએ માથું હલાવે. મેં કીધું, મુંદડા બળદની જેમ હું માથું હલાવીશું? મેં કીધું, ટૂંકા રાખતો આમ થાય તારી આંખમાં આવે છે, નીડ્યા કરે છે, એટલે એટલે હો આમ, હા, એ ફેશન છે ભાઈ. કહો, કલાકારની વાત, આપણા કલાકાર તો સારા છે બધા. બાકી કલાકારની તો વાત કહેવાની થતી નથી. કહો, સંગીત બહુ સારું, પણ રજોગુણી બહુ. ભગવાનના ભગત હોય ને એ ભગવાનને રાજી કરવા ગાય વગાડે, બોલા તો પછી જગતના જીવને રાજી કરવા વગાડતા. એવા ભગતની ભક્તિ હરિ વદે નહીં વિમુખની. લ્યો, ભગવાન એને ભક્તિ માનતા નથી ને ભગત એ માનતા નથી. સ્વામી તો બહુ ખંડન કરે, પંચ વિષયની પટારિયું ઘણી ઘાટે ભરી ઘટમાય, નિષ્કુળા આનંદ કહે નાથના એ ભક્ત તેનો કહેવાય. કોલ્યો, પંચ વિષયનું પટાર્યું ભરી છે અંતરની અંદર, ઘણી ઘાટે કરીને ઘટમાય, એના જ ઘાટ કર્યા કરે આખો દી. ક્યાંથી હારા હારા વિષય મળે, ક્યાંથી રૂપિયા મળે, ક્યાંથી ખાનપાન મળે, ક્યાંથી મોટપ મળે. અને માટે જ ભાઈ જિંદગી નથી જીવવાની, ભગવાન માટે જિંદગી જીવો. આ તો બધું તમને મળવાનું, પ્રારબ્ધમાં જે લખાણું છે ને એ તો બધાને મળવાનું છે, પણ આખી જિંદગી એની પાછળ વેડફી ન નખાય. આવો મોંઘો મનુષ્ય દેહ, એનાથી ભગવાન ભજાય, એનાથી સારા કાર્યો કરાય, એનાથી આપણી વિષય વાસનાઓ ટાળીને ભગવાનમાં જોડાવાય છે. બાકી તો બધા પાપ પુણ્યના પોટલા પછી હારે લઈ જવાના છે. માટે ખરેખર આ ભગવાનના ભગત જો થાય ને તો કામ થાય એવું છે. એક ઝાઝલી ઋષિની હવે સ્વામી કથા લખે છે. શનકાદિક ન્યાય પૂરી થઈ. વળી ઋષિ એક જાણો ઝાઝલીજી, આરંભ્યું તપતિ વિષમ વળીજી, કર્યું હરિધ્યાન તેણે તન શુદ્ધ ટળીજી, આવ્યા વન વિહંગ ઘણી સુઘરીઓ મળીજી. આ ઝાઝલી ઋષિ વનમાં વહી ગયા, બહુ તપ કર્યું છે. તપ કરતાં કરતાં ભગવાનમાં જોડાઈ ગયા છે. ભગવાનમાં જોડાણા એટલે દેહભાન ભૂલાઈ ગયું છે, ખબર નથી રહી. વનના પક્ષીઓ બહુ આવ્યા છે. સુઘરીઓએ આવીને એક ઝાડવું જાણીને અને કાનની અંદર માળા કર્યા છે. સુઘરીએ માળા લટકાવ્યા. એને સુઘરીનું ઘર જોયું ને તમે? હા. સુઘરીએ મળી માળા ઘાયલા, વળી બેવું કાન નિકોર, ઈંડા મૂકીને અહો નિષ્કરે છે શોર બકોર, અડગ પગે તે ઉભા રહ્યા, વળી જાય ન આવે ક્યાંય, જાણે પંખીને પીડા ઉપજશે એવી દયા ઘણી દિલમાં. લ્યો, સુઘરીએ પછી માળા ઘાયલા, કાનમાં ઈંડા મૂક્યા, અહો ને શોર બકોર કરે છે, મુનિ એક પગે અડગ ઉભા રહ્યા છે, ક્યાંય જાતા નથી, આવતા નથી, હું કામ? તો કે આવડા પીડા પામશે, પક્ષીને પીડા ન થાય એટલા માટે એમને ઉભા રહ્યા છે. અડગ કહો, હલતા નથી એવી દયા હતી આમના દિલમાં કે આપણાથી કોઈ દુખાવો ન જોઈએ. નકર ભાઈ કાનમાં માળા ઘાલે અને સ્થિરતા રાખવી તો કેટલી મોટી વાત કહેવાય. ઘણા તો ગમે ત્યાં શીકલાના માળા હોય, કબૂતરાના હોય, તો એ ફેરવા જ કરતા હોય. એક ભાઈને કીધેલું તો માળા ફેરવજો, તો એ પછી ઈવડા માળા ફેરવા મળ્યો. તો કીધેલા કેમ, અહીંથી કાગડાનો માળો ને અહીંથી અહીં મૂકો છો પારેવાનો? તો કે મને એક સાધુએ કીધું માળા ફેરવજો, એટલે આ માળા નથી ફેરવાની, ઓલી માળા ફેરવાની છે. કહો, તમારે ઘેરે ક્યાંક માળો કર્યો હોય ને પક્ષે, તો ઈંડા મૂકી દીધા પછી એને વતાવાય નહીં, તમને નડતો હોય બીજું થતા, તો પછી ઈંડા બચ્ચા થઈ જાય, ઉડી જાય ને પછી કાઢ નાખો, ત્યાં સુધી ધીરજ રાખે, એ દુઃખી થાય ને. કહો, એટલે આ રાજા બહુ, ઋષિ બહુ દયાળુ છે એટલે એને બહુ દયા છે એટલે હલતાય નથી. ચારે દિશે જાય ચણ ચારું, ચારે દિશે જાય ચણ સારું, વળી આવી રહે ત્યાં રાત, પછી ઈંડા મટી અંડજ થયા, ગયા ઉડી તે પ્રભા, તોય ઝાઝલી જોઈ રહ્યા દિન કેટલાક સુધી વાટ, પાછા ન આવ્યા પંખી ત્યારે તજો મન ઉચાટ. ઈંડા મૂક્યા પછી બચ્ચા થઈ ગયા, ઉડી ગયા ત્યાંથી મોટા થયા પછી, તોય ઝાઝલી ઋષિ હજી રાહ જોવે છે, પાછા આવશે નહીં ને, તો હું હજી એમનામાં અહીં સ્થિર રહું. કહો, એ વાટ જોયા કરે છે. પછી જયારે ઘણો સમય વયો ગયો ન આવ્યો ને, પછી ત્યાંથી એને તપની સમાપ્તિ કરી. એના જેવી દયા દિલમાં રાખવી અતિ ધરી ધીર, ઝીણા મોટા જીવનું સહેવું સુખ દુઃખ તે શરીર. સ્વામી કે એના જેવી દયા રાખવી. ઘણાના દિલમાં બહુ દયા હોય છે, કીડી મકોડીને મારે નહીં, કોઈને દુઃખી કરે નહીં, ઘણા તો સાયન મારતા હોય છે. કહો, આ ઝીણા લીખ જૂ માકડ ચાસડે ના પાડીને મારા છે, એ દિલમાં દયા હોય તો ન મરાય. અમે ઉગા મેળી ગયા હતા આ વખતે દિવાળી કથા હતી ને, એક દાદા હતા, એ એક આખી ઉગા મેળીમાં એક દવા નથી સાડતા ખેતરમાં. એક ભાઈ મને કીધું કે આ દાદાએ કોઈ દી એના ખેતરમાં દવા ચાટી નથી. બોલો, મને બહુ આનંદ થયો. દાદાને હું તો મનોમન પગે લઈ ગયો. મેં કીધું સાબાશ, તમને ધન્ય છે કે તમે ભગવાનની આજ્ઞા પાળો છો. એ લોભ ન હોય તો એ થાય, હે, અને ભગવાનનો વિશ્વાસ હોય તો થાય. કહો, એક ગામમાં એક જ નહીં. મેં કીધું બીજો છે કોઈ આ ગામમાં આવો? તો કે બીજો તો નહીં જડે તમને, આ એક દાદા છે કે જેણે ક્યારેય દવા છાટી નથી. કોઈ કોઈ ગામમાં હોય છે, અમે હાવરી ગયા હતા, એ ગામમાં એક કોળી હતો, માતાજીનો ભગત, એને પધરામણી કરાવી સાધુની. અમુક સ્વાદ તે હારા બળદ ને ઘર હારા ને ગાડું ને બધું સારું, પટેલ જેવું બધું. કીધું કે કોનું ઘર છે? તો કે કોળીનું ઘર છે. તો કે આને જમીન છે અને કોઈ દી એને દવા છાંટી નથી. માતાજીને માને પણ દવા છાંટતો, આપણે સર્વોપરી સ્વામિનારાયણને માનીએ પણ પંપ તો મૂકી જ નહીં. હો હા, તમારી કરતા તો માતાજીનો ભગત નહીં સારો? હે, એને નહીં માતાજીનો વિશ્વાસ એટલો તમને સ્વામિનારાયણનો ખરો? કહો, જો વિશ્વાસ હોય તો પાપ હું કામ કરવું પડે? ગુણાતન સ્વામી કે દાંત આપ્યાથી ચાવવાનું નહીં આપે? આપશે, પણ વિશ્વાસ ક્યાં લેવા દો? કહો, માટે દિલમાં દયા રાખો, કોઈ જીવની હિંસા ન કરો. પોતાનું પેટ ભરવા બીજાના પેટ ફોડાય નહીં. દયા માણસને એટલી તો અક્કલ હોય ને. કહો, ને કદાચ તમે જ્યાં પૈસા કમાઈ કમાઈને બે ધાબાવાળા મકાન કરશો ને એકાદું ટ્રેક્ટર લેવો ને બીજું કરશો શું, એથી વિશેષ કાંઈ થવાનું છે? હે, તો શા માટે પાપ કરવું જોઈએ? જો કે તમારે ત્યાં એ વાત કાંઈ લાગુ પડતી નથી, અહીંયા તો કાંઈ પ્રશ્ન છે નહીં. પણ કોઈ જીવ દુઃખી હોય તો એને વિશે દયાવાન થવું, દીનજનને વિશે દયાવાન થવું, આ શ્રીજી મહારાજનું સૂત્ર છે શિક્ષાપત્રીમાં, કે ગરીબ હોય એની ઉપર દયા રાખજો, એની થાય તો સહાય કરજો.